समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्ट मा कलश 270 नो स्वाध्याय आपणे शुरू कर्यो छे। कलश 270 नी अंदर ए वात आवी के आत्मा मा अनेक शक्तिओ छे अने एक एक शक्ति एक एक नये साथे आपणे जोड़िए एटले के एक शक्ति ने एक नय द्वारा आपणे जो जाणीए समझिए तो अनंत नय थाय। अनंत शक्ति छे तो अनंत नय थाय अने अनंत नय थी जोवामां आवे तो आत्मा खंड खंड थाय एटले के आत्मा अभेद दृष्टिमां आवे नहीं। आत्मा अभेद दृष्टिमां आवे नहीं जो अनंत गुण छे अने अनंत गुण ने एक एक गुण तरीके आपणे जो जोवा बेसीए तो एक नहीं थी एक गुण ने आपणे जोईए एटले के ज्ञान गुण छे तो आपणे एम लईए कि आत्मा ज्ञान स्वरूप छे। दर्शन गुण छे तो आपणे एम समझिए कि आत्मा दर्शन स्वरूप छे। सुख गुण छे तो आपणे एम कहीए कि आत्मा सुख स्वरूप छे। तो एम अनंत गुण ने एक एक नहीं थी जोईए तो आपणे समझाई तो जाए कि बधुं बराबर छे अनंत गुण छे बधुं बराबर समझाई जाए पण आत्मा अनुभवमां ना आवे। अनंत गुण थया एटले अनंत नय थया अने अनंत नय द्वारा वस्तुनुं स्वरूप आपणने ए पकड़ाय नहीं एटले अनुभव न थाय। तो ए वात अहींया करी छे के ए रीते आत्मा खंड खंड थईने एनो नाश थई जाय छे। एटले आत्मानो नाश थाय छे एम नहीं पण अभेद दृष्टि नथी एटले भेद दृष्टिमां जे सम्यक दृष्टिनो विषय छे जे एक रूप छे अखंड छे एवी दृष्टि रहती नथी एटले अभेदनो नाश थई जाय छे। एटले आम होवाथी जेमने स्यादवाद बराबर समझायो छे एटले के स्यादवादमां जे प्रवीण छे ए नयोनो विरोध मटाड़ीने चैतन्य मात्र वस्तुने ग्रहण करे छे। तो ये कई रीते ग्रहण करे छे तो के अनेक शक्ति समूह रूप जो समूह ने लीधो अनेक गुण एम नहीं पण अनेक गुण नो समूह एटले एक थई गयो। एक केवी रीते कर्यु के अनेक शक्ति समूह रूप एज रीते बीजू शू लीधु के सामान्य विशेष रूप। सामान्य ने विशेष एटले पर्याय छे ते विशेष लईए। अहींया आपणे एम कहीए के द्रव्य सामान्य तो छे पण गुण ने आपणे भेद पाड़ीए तो पण विशेष थाय तो ए पण नहीं सामान्य विशेष रूप अने सर्वशक्तिमय एक ज्ञान मात्र। हवे शक्ति तो बधी ज लेवानी पण बधी शक्ति ने खरेखर तो जाणनार तो ज्ञान ज छे ने एटले एक ज्ञान मात्र। आम ए अनेक नय द्वारा जे जाणवामां आवतुं हतुं एने बदले एक रूपे जाणवामां आवे एटले एने अखंड राख्यो एने खंड खंड नहीं कर्यो અને ખંડ ખંડ નહીં કરતા આ સ્યાદવાદીએ પોતે જેને વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે એનો ખ્યાલ આવ્યો છે એને એ રીતે આત્માને જોયો એટલે એને એ હવે વિરોધ રહેતો નથી। તો આ વાત આપણે કરી છે। હવે આજે પૂજ્ય ગુરુદેવે આના ભાવાર્થ ઉપર જે પ્રવચનમાં વાત કરી છે એ આપણે લઈએ। मूल गाथा गाथा अर्थ ने एनो विस्तार अपने गई काले समझा छे। तो हवे आगळ आपणे कलश 270 भावार्थ पर गुरुदेवनु प्रवचन एमांथी केटलाक अंश लईए। प्रवचन रत्नाकर भाग 11 पाना नंबर 247 કળશ 270 ભાવાર્થ ઉપરનું પ્રવચન. જો શું કહ્યું ભાવાર્થમાં? કે આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે. માટે જો નયોની એકાંત દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય. આ વાત પંડિતજી આપણને સમજાવી. હવે ગુરુદેવ એનો કઈ રીતે વિસ્તાર કરે છે આપણે લઈએ. જો ગુરુદેવ અહીંયા કહે છે કે જોયું, કહે છે કે એક એક નયથી એક એક શક્તિને જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય. નાશ થઈ જાય એટલે અવિનાશી વસ્તુનો કઈ નાશ થાય છે એમ નહીં, પણ એવું એક અખંડ તત્વ જે દ્રષ્ટિગોચર થવું જોઈએ એવી દ્રષ્ટિનો નાશ થઈ જાય, અભેદની દ્રષ્ટિનો નાશ થઈ જાય. અખંડ વસ્તુ, અખંડ દ્રવ્ય વસ્તુ જ્ઞાનમાં પછી આવે નહીં. અહીં કોઈ કહે કે આત્મા ખંડ ખંડ ક્યાંથી થાય, કેમ કે શાસ્ત્રમાં આવે છે ને કે ન છિદંતી ન વિદંતી, વાત તો એમ જ છે, ન છિદંતી ન વિદંતી. આત્મા ક્યાં છેદાય, ક્યાં ભેદાય, આપણે તો પછી એમાં જેટલું ઉમેરવું એટલું ઉમેરાય. આત્મા બળતો પણ નથી, આત્મા કોઈ રીતે નાશ પામતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી, એને કોઈ નુકસાન થતું નથી, કોઈ રીતે આત્માને કાંઈ થતું નથી. એવો ને એવો જ રહ્યો છે સદા ત્રિકાળ, એવો ને એવો. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, એ જે ન છિદંતી ને ન ભિદંતી કહ્યું એ વાત બરાબર જ છે, શાસ્ત્રમાં કહ્યું એમ જ છે, આત્માને કાંઈ થતું નથી. પણ અહીંયા તો સમજાવવું છે કે અખંડ આત્માનું સ્વરૂપ એને પછી લક્ષમાં નહીં આવે. એટલે જે અપેક્ષાથી વાત છે તે સમજવી જોઈએ. વસ્તુ તો અખંડ જ છે, વસ્તુમાં કાંઈ ખંડ પડતા જ નથી. એટલે સુધી કે જ્યારે આપણે એમ કહીએ કે અસંખ્ય પ્રદેશી આત્મા, તો એ અસંખ્ય પ્રદેશ એટલે કાંઈ એ પ્રદેશ એક 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 છે એમ નથી. એ તો અસંખ્ય પ્રદેશ, એ તો માપ છે, તો માપ છે. પણ આપણે પેલું સાયન્સમાં જોયું હોય માઇક્રોસ્કોપની નીચે, એટલે બધા સેલ્સ દેખાતા હોય એટલે આપણને એમ લાગે કે એક 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 આ પ્રદેશ આવી રીતે હશે, એવું નથી. એ તો માપ છે. આત્મા તો અખંડ જ છે, એમાં કોઈ રીતે ખંડ પડતા નથી, ભેદ પણ નથી. એટલે ગુરુદેવ એ વાત કહે છે કે વસ્તુ તો અખંડ જ છે, પણ એક એક ગુણને લક્ષમાં લેતા આત્મા અનેક ખંડ ખંડ રૂપ ભાસે, અખંડ રૂપ નહીં ભાસે, એમ એનો અર્થ છે. એમ તો આત્મા અનાદિ અનંત ત્રિકાળ અવિનાશી છે. અનાદિ એની આદિ પણ નથી, અનંત કાળ સુધી રહેવાવાળો, એટલે અનાદિ અનંત ત્રણેય કાળ રહે છે, અવિનાશી છે, નાશ થતો નથી, ઉત્પત્તિ નથી અને નાશ પણ નથી. એટલે એ તો બરાબર જ છે. પણ એ ગુણનો વિચાર કરીએ તો એક એક જો ગુણને લેવામાં આવે, એક દ્રષ્ટિથી એક ગુણનો વિચાર કરીએ, એક નયથી એક ગુણનો વિચાર કરીએ, તો પછી એમાં ભેદ પડી જશે. એટલે ગુણના ભેદને જો લક્ષમાં લેવામાં આવે તો પછી એક અખંડ વસ્તુનો ખ્યાલ નહીં આવે. એટલે કહે છે કે પણ એક એક ભેદને લક્ષ કરી ગ્રહણ કરતા ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય છે. હવે આનો અર્થ શું? એ જ કે પોતાની હયાતીમાં અખંડ એક પણ ભાસ્યું નહીં. જો ગુરુદેવે અહીંયા શું મૂકી દીધું? પોતાની હયાતીમાં અખંડ એક પણ ભાસ્યું નહીં. જો આત્માની જગ્યાએ પોતાની શબ્દ મૂક્યો છે એટલે સાધ્યા કરતા હોય ત્યારે આપણે એ વખતે આપણો વિચાર કરવો કે મારી હયાતીમાં અખંડ એક પણ ભાસ્યું નહીં. અને ખંડ ખંડ પણ ભાસ્યું તો તે અખંડપણાની નાસ્તી છે. એમાં ખંડ ખંડ પણ દેખાયું તો પછી એમાં અખંડપણાની નાસ્તી થઈ. હવે મારામાં જો અખંડપણાની નાસ્તી હોય તો હું સ્વરૂપનું લક્ષ્ય કઈ રીતે કરી શકું? એટલે શક્ય નથી. એટલે અહીંયા તો અભેદની દ્રષ્ટિ કરાવવી છે. વસ્તુ ભેદરૂપ છે જ નહીં. વસ્તુમાં અનંત ગુણ કહેવા એ તો સમજાવવા માટે કહ્યું છે, કેમ કે નહીતર મહાત્મા આવે જ નહીં. બીજી અપેક્ષાએ એમ પણ કહેવામાં આવ્યું છે કે વસ્તુ એક રૂપ જ છે અને જે અનંત ગુણ કયા, એટલે એ દરેક ગુણનું જે લક્ષણ છે, તો એ દરેક લક્ષણ એના પરિણમનમાં આવે છે. એટલે એ રીતે જ્યારે આપણે સમજીએ તો સહેલું થઈ જાય, તો પછી ભેદની દ્રષ્ટિ ઉડી જાય. સરબતનું દાખલો લઈએ, આપણે સરબતનું ઉદાહરણ લઈએ તો સરબતનો સ્વાદ એટલે સરબતનો જ સ્વાદ, એના ઇન્ગ્રેડિયન્ટનો સ્વાદ આપણને એક એક જુદો જુદો નથી આવતો, એટ એ ટાઈમ આખો બધાનો ભેગો જ સ્વાદ આવે છે. એટલે આપણે એમ કહીએ કે સરબત છે કે જેની અંદર ખાંડનો, લીંબુનો, કેસરનો, ઇલાયચીનો, બદામનો, નમકનો એવા જે જે ઇન્ગ્રેડિયન્ટ છે, જે જે પદાર્થો સરબતમાં નાખ્યા છે એ બધાનો સ્વાદ આવે છે. પણ એ સ્વાદ છે તે એકરૂપ છે, એ સ્વાદ છે તે એકરૂપ છે, એને સરબતનો સ્વાદ જ કહીએ. એટલે પછી ઇન્ગ્રેડિયન્ટ જે છે એનો સ્વાદ એમાં એક સાથે આવે છે, એમ લઈએ તો એકરૂપતાનો ખ્યાલ આવે. અને વાસ્તવમાં એવું છે કે આપણે એક એક વસ્તુ અંદર નાખી છે એનો સ્વાદ કંઈ માણતા નથી. તો અહીંયા ભગવાન આત્માને માટે આપણે એમ લઈએ કે અનંત ગુણોનું પરિણમન એક રૂપે છે, તો અનંત ગુણને ન બોલીએ અને એક પરિણમન અનુભવાય છે કે જેની અંદર જ્ઞાનનો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે, સુખનો અનુભવ થાય છે, નિર્મળતાનો અનુભવ થાય છે, સ્વચ્છતાનો અનુભવ થાય છે, એમ બધાનો અનુભવ સાથે એક રૂપે થાય છે, તો એમાં અનંત ગુણ આવી ગયા. અને ખરેખર તો એવું જ છે કે જ્યારે અનુભવનો કાળ છે તો એ અનુભવના કાળે કંઈ બધા ગુણ એને દેખાઈ જાય છે, એનું જ્ઞાન થાય છે એમ નથી. અનુભવ છે એ પ્રત્યક્ષ, અનુભવ તો પ્રત્યક્ષ વેદનમાં આવ્યું તે અનુભવ, અને જ્ઞાન છે તે પરોક્ષ છે. સંકિત થાય ત્યારે જે અનુભવ થયો, તો અનુભવની વખતે જે અનુભૂતિ કહીએ, સ્વાનુભૂતિ, તેમાં અતિન્દ્રિય આનંદનો જે અનુભવ આવ્યો, એ અતિન્દ્રિય આનંદનો અનુભવ ક્યાંથી આવ્યો? તો પોતામાં અનંત ગુણ છે એનું પરિણમન છે એ એને અનુભવમાં આવ્યું, એટલે અતિન્દ્રિય આનંદનું એને વેદન થયું. અને એ પ્રત્યક્ષ, એટલો ભાગ પ્રત્યક્ષ, એટલે પ્રતીતિ રૂપે જે થયું તે પ્રત્યક્ષ. પણ તે સાથે રહેલું જ્ઞાન, જેને આપણે સમ્યક જ્ઞાન કહીએ, એ સમ્યક જ્ઞાન પ્રત્યક્ષ નથી. જ્ઞાન પ્રત્યક્ષ ક્યારે થાય? કે આત્માના પ્રદેશોથી સીધું થાય તો એને પ્રત્યક્ષ કહેવાય. એ તો કેવળ જ્ઞાન થાય તો એ પ્રત્યક્ષ કહેવાય. એટલે ત્યાં સુધી એ જ્ઞાનને પરોક્ષ કહ્યું છે. અને પરોક્ષ પણ કઈ રીતે છે એ પણ સમજાય એવું છે કે જ્યારે આપણે જ્ઞાનની વાત કરીએ, તો પૂર્વે આપણે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીને આત્માના સ્વરૂપને જેવું છે તેવું માહિતી રૂપે જાણી, એ માહિતીરૂપ જ્ઞાન આપણું છે. માહિતીરૂપ જ્ઞાન અંદરમાં આપણને છે, બરાબર. અને જ્યારે સમ્યક દર્શન થાય છે તો જે માહિતીરૂપે જ્ઞાન હતું એ જ માહિતીરૂપે જેમ છે તેમ જ રહ્યું, પણ અનુભવ થયો એટલે એ સમ્યક થઈ ગયું. હવે સમ્યક થઈ ગયું એનો અર્થ શું? અનુભવ થવાથી સમ્યક શું થઈ જાય? અનુભવ તો આનંદનો થયો, તો જે આનંદનો અનુભવ થયો તો એ અનુભવમાં આનંદ એકલો નથી, એની અંદર બધા ગુણોનું પરિણમન એ અનુભવમાં આવે છે. એટલે એના ઉપરથી આપણને એમ થાય કે આવો અનુભવ થાય છે, શાંતિ રૂપે પણ અનુભવ થાય છે, જ્ઞાન રૂપે, દર્શન રૂપે, ચારિત્ર રૂપે, બધી રીતે જો અનુભવ થાય છે તો એનો અર્થ કે એવા ગુણો છે, તો એનો અર્થ કે એવા ગુણ છે. એટલે જે માહિતી રૂપે જ્ઞાન હતું કે અનંત ગુણનો સમૂહ ભગવાન આત્મા છે, તો હવે પરિણમન જે અનુભવ આવ્યું એ પ્રત્યક્ષ થયું, અને એ પ્રત્યક્ષ પરિણમન ઉપરથી એમ અનુમાન થઈ શકે કે એવા ગુણ હોવા જ જોઈએ. એનો અર્થ એમ થયો કે અંદર એવા ગુણ હોવા જ જોઈએ. એટલે જ્ઞાન જે છે તે સમ્યક થયું, પણ છતાંય પરોક્ષ રહ્યું, છતાંય એ પરોક્ષ રહ્યું. એટલે સંકિતની અંદર આ રીતે જ્ઞાનને પરોક્ષ કહ્યું છે, અને જે અનુભૂતિ છે એને પ્રત્યક્ષ કહી છે. અને આ અનુભૂતિ જે છે એ તો આ હું પોતાનું સ્વરૂપ અને એવો આનંદનું વેદન, હવે એ અનુભૂતિ તો બધાની સરખી છે. એમાં જ્ઞાનની વાત ન લઈએ અને એકલી અનુભૂતિનો વિચાર કરીએ તો એ સમ્યક દર્શન આપણે જે કહીએ છીએ તે શ્રદ્ધાની સમ્યક દર્શન, એટલે એવો પ્રતિભાસ, કે પ્રતિભાસની અપેક્ષાએ તો બધાનું એ સરખું છે. તિર્યંચનું હોય, નારકીનું હોય, મનુષ્યનું હોય કે ભગવાનનું હોય, બધાનું એ સમ્યક દર્શન તો સરખું જ છે. કેમ કે બધાનો આત્મા સરખો છે તો પછી અનુભવ પણ સરખો હોય. તો ફેર ક્યાં છે? તો કે જ્ઞાનમાં, જ્ઞાનની તારતમ્યતામાં ફેર, એટલે જ્ઞાનના ઉઘાડમાં ફેર, જ્ઞાનનો ઉઘાડ ઓછો વધતો હોય. હવે જે જ્ઞાનનો ઉઘાડ છે એને દ્રવ્યકૃતના અભ્યાસ દ્વારા દ્રઢતા કરી લીધી છે, ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો તો, અને હવે આવો અનુભવ થયો એટલે હવે એને એ જ્ઞાન સમ્યક થઈ ગયું કે ના આમ જ હોય, જે મેં જાણીતું એમ જ છે, બરાબર જ છે. એટલે એની ઉપર જે અનુભવ જે થયો એની મોહર લાગી ગઈ. તો અહીંયા એ વાત ચાલી રહી છે આપણે કે પોતાની હયાતીમાં એને અખંડ એક પણ ભાસ્યું નહીં, ત્યારે કે જો એ ભેદ પાડીને વસ્તુના સ્વરૂપને જોશે તો, અનંત ગુણ એમ ભેદ પાડવા જશે તો પછી નહીં થાય. એટલે અહીંયા તો અભેદની વાત કરવી છે, અને અભેદની વાત એટલા માટે કરવી છે કે એને દ્રષ્ટિનો વિષય જે અભેદ છે એ જણાવવો છે. દ્રષ્ટિનો વિષય તો અભેદ જ છે, એમાં કોઈ ભેદ નથી, અને ખરેખર વાસ્તવમાં કોઈ ખંડ ખંડ પણ છે જ નહીં. એટલે કહે છે કે પોતાની હયાતીમાં અખંડ એક પણ એને ભાસ્યું નહીં, અને ખંડ ખંડ પણ ભાસ્યું તો તે અખંડપણાની નાસ્તી છે. જ્ઞાનમાં અખંડપણું ભાસ્યું નહીં તો અખંડપણું ક્યાં રહ્યું? હવે બીજી વાત અહીંયા કહે છે ગુરુદેવ કે તને જ્ઞાનમાં જો અખંડપણું નથી લાગતું તો તને અખંડપણું છે જ નહીં, ભાસ્યું નહીં. એટલે અનુભવ વખતે જે ભાષે અખંડપણું એની વાત કરી છે કે તને પહેલા તો સ્વીકાર થયો નથી તને અખંડપણાનો, અને જેને સ્વીકાર થયો છે ને છતાંય જો તારી દ્રષ્ટિ ભેદ ઉપર રહી છે તો અખંડપણું ભાસ્યું નહીં. તો અખંડપણું ભાસ્યું નહીં તો પછી તને ક્યાં અખંડપણું પ્રાપ્ત થયું, પ્રગટ થયું છે? તને ક્યાં અનુભવ થયો અખંડનો? ભેદનો અનુભવ થતો જ નથી. અખંડ તો છે પણ એના જ્ઞાનમાં અખંડની નાસ્તી થઈ, વસ્તુ કાંઈ ખંડિત થઈ જ નથી. વસ્તુ ક્યાંથી ખંડિત થયા? આટલો બધો ઉઘાડ, આવી બધી સ્પષ્ટતા કોણ કરે? ગુરુદેવ સિવાય કોઈની એ શક્તિ નથી. પંડિતોએ અર્થ કર્યા છે પણ અધ્યાત્મ તો એમાંથી ગુરુદેવે જ કાઢ્યું છે ને. આગળ બીજી વાત પણ લીધી છે પંડિતજીએ, એમ સમજાવ્યું કે આમ હોવાથી સ્યાદવાદી નયોનો વિરોધ મટાડીને ચૈતન્ય માત્ર વસ્તુને અનેક શક્તિ સમૂહરૂપ સામાન્ય વિશેષ સ્વરૂપ સર્વશક્તિમય એક જ્ઞાન માત્ર અનુભવે છે. બરાબર છે, જે જ્ઞાની ધર્મી છે એની આવી જ દ્રષ્ટિ હોય અને એમ થાય એટલે પછી પેલા વિરોધ રહેતા નથી. અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે એને અનેકાંત દ્વારા સમજવામાં આવે અને એનું કથન કરવામાં આવે તો સ્યાદવાદથી કથન થાય, તો એને જેમ છે તેમ સમજવામાં આવે છે. તો કહે છે કે અનેક શક્તિ સમૂહરૂપ સામાન્ય વિશેષ સ્વરૂપ સર્વશક્તિમય એક જ્ઞાન માત્ર તરીકે એને અનુભવે છે, એટલે એવું જ વસ્તુનું સ્વરૂપ છે તો પછી એમાં કોઈ વિરોધ નથી, એટલે ભેદ પડતા નથી. બીજી વાત એ છે કે જ્યારે ભેદ પાડીએ છીએ તો એ વ્યવહાર થઈ જાય છે. વ્યવહાર અનેક રીતે આપણે વ્યવહાર કહીએ છીએ, એમાં વસ્તુમાં જે છે છતાં પણ એને આપણે ભેદ પાડીએ એટલે એને વ્યવહાર કહેવામાં આવે. પછી વ્યવહાર પોતાના સ્વરૂપનો અનુભવ વ્યવહારથી થશે કે નિશ્ચયથી થશે? લક્ષ્ય નિશ્ચયનું કરતા થાય કે વ્યવહારના લક્ષ્ય થાય? ભેદ પાડ્યા એટલે વ્યવહાર થયો, તો વ્યવહારના લક્ષ્ય તો અનુભવ નહીં થાય. એટલે એ રીતે પણ અહીંયા તો ગુરુદેવે વાત આપણને સમજાવી દીધી છે. જો હવે ગુરુદેવે એનો વિસ્તાર કઈ રીતે કર્યો છે એ લઈએ. ગુરુદેવ કહે છે કે વસ્તુમાં નિત્ય અનિત્ય એક અનેક ઇત્યાદિ ધર્મો છે, તથા સામાન્ય દ્રવ્ય સ્વરૂપથી એકરૂપ, સામાન્ય દ્રવ્ય સ્વરૂપથી એકરૂપ અને વિશેષ અપેક્ષા ભેદરૂપ એમ વસ્તુ છે. આવું વસ્તુનું સ્વરૂપ છે, છતાં પણ આ રીતે પહેલા આપણે ભેદ દ્વારા વસ્તુને જાણીએ, એટલે વસ્તુને એ રીતે આપણે જાણી, છતાં પણ વસ્તુને સર્વશક્તિમય અભેદ એક જ્ઞાન માત્ર અનુભવે છે. જ્યારે અનુભવનો કાળ છે ત્યારે અનુભવે છે, તો એને જ્ઞાન માત્ર રૂપે જ અનુભવે છે, બીજી કોઈ રીતે અનુભવે છે એમ નથી, અને તેનું નામ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. નિર્મળ પરિણામ થાય છે તો અનંત ગુણનું પરિણમન એક સાથે છે, એટલે અનંત લક્ષણ સહિતના એ પરિણામ છે, પણ એ અનુભવાય છે તો એક રૂપે, પર્વતનો સ્વાદ એક રૂપે આવે છે, એવી રીતે એ અનુભવમાં આવે છે. એટલે 47 શક્તિના વર્ણન વખતે આપણે એમ લીધું કે જે શક્તિઓ અંદરમાં ગુણમાં વ્યાપે છે, દ્રવ્યમાં વ્યાપે છે, એ જ્યારે પર્યાયમાં વ્યાપે છે ત્યારે એને અનુભવમાં આવે છે, અને અનંત શક્તિઓ એક સાથે બધી પર્યાયમાં વ્યાપે છે, એટલે કે અંદર પર્યાયમાં ઉછળે છે, એવા શબ્દો ત્યાં લીધા. તો એ જે ઉછળે છે તો અનંત શક્તિમાં જે ઉછળે છે પર્યાયની અંદર, તો એ પર્યાયમાં એ અનુભવમાં ભેદ નથી પડતા. જે જે શક્તિ નું પરિણમન છે, બધી શક્તિઓનું પરિણમન છે, તો એમાં એ પરિણમનમાં પણ એ અનુભવમાં જે આવે છે એની અંદર એ ભેદ પડતા ના. પેલું તો આપણે ગુણના ભેદની વાત કરતા હતા કે અનંત ગુણ એ તો લક્ષ્ય કરવાની વાત હતી, તો લક્ષ્ય કરવા જઈએ ત્યારે અનંત ગુણ એમ લક્ષ્ય થતું નથી, પણ પછીથી જયારે એને અભેદનું લક્ષ્ય કરીને અનુભવ થાય છે તો એ અનુભવની અંદર એ એક રૂપે જ અનુભવાય છે. એમ નથી થતું કે જુદું જુદું અનુભવમાં આવે, એમાં બધું અનુભવાય એ વાત બરાબર, પણ એક એક જુદું નથી. એટલે ત્યાં એ એક પણું જ છે, અભેદ વસ્તુ છે અને એનો અનુભવ થાય છે તે પણ એક એક સ્વાદથી થાય છે. એટલે એને કહે છે કે અહીંયા જ્ઞાન માત્ર અનુભવ થાય છે, પોતે પોતાને જ્ઞાન માત્ર અનુભવે છે. કેમ કે જ્ઞાનમાં બધી શક્તિઓનું પરિણમન એને અનુભવમાં આવે છે. અનુભવ જે છે તે ખરેખર તો જ્ઞાનનું રૂપ છે. અનુભવીએ અનુભવમાં શું થાય? જ્ઞાન જ થાય છે. અને એમાં પાછી ઇન્દ્રિયો વગર એટલે જ્ઞાન સિવાય બીજું શું છે? અનુભવ અને જ્ઞાન કાંઈ જુદા નથી. તો એ વાત અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે લઈ લીધી છે. પંડિતજીએ જે કહ્યું એનો વિસ્તાર જે આપ્યો એમાં ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી દીધું કે વસ્તુને સર્વશક્તિમય અભેદ એક જ્ઞાન માત્ર અનુભવે છે તેનું નામ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. કે છે કે હું એક ચૈતન્ય માત્ર વસ્તુ છું એવી દ્રષ્ટિ કરીને વસ્તુમાં એકાગ્ર થઈ પરિણમવું એનું નામ ધર્મ છે. એનું નામ આત્માની સ્વીકૃતિ અને ઓળખાણ છે. એનું નામ આત્માની સ્વીકૃતિ છે. આત્માને તો સ્વીકાર્યો એમ કહેવાય જો પોતે એમ માને કે હું એક ચૈતન્ય માત્ર વસ્તુ છે, તો એને આત્માનો સ્વીકાર થયો. અને એ જ સ્વાનુભવ છે, આવું જ વસ્તુ સ્વરૂપ છે. સ્યાદવાદીને એમાં વિરોધ નથી, વિરોધનું નિરાકરણ છે. તો ગુરુદેવે આમાં અભેદની વાત કરી છે. જો અભેદની દ્રષ્ટિ નહીં કરીએ અને વસ્તુને આપણે ભેદરૂપે જોયા કરશું તો અનુભવ નહીં થાય. અત્યારે વર્તમાનમાં ઘણા સ્વાધ્યાય થાય છે અને સ્વાધ્યાયમાં પછી એના એના વિભાગો અને પેટા વિભાગોને એટલી બધી સૂક્ષ્મતાથી વાત કરવામાં આવે પછી એ સ્વાધ્યાયકાર એને સમેટી શકતા નથી. કોઈ વ્યક્તિગત કોઈને માટે વાત નથી, પણ મોટા ભાગે આવું જોવામાં આવ્યું છે કે સ્વાધ્યાયકાર એને સમેટી શકતા નથી અને ભેદરૂપે જ બધા પછી ત્યાંથી એ માહિતી લઈને જાય છે. એટલે જ્યારે જ્યારે કાંઈ પણ પછી વાત આવે તો બધાને એમ છે કે અમને આવડે છે, કારણ કે ભેદ બધા પેટા વિભાગ સમજ્યા એટલે પેટા વિભાગના નામ યાદ રહી ગયા, એટલે કે અમને બધું બરાબર સમજાઈ ગયું છે. અમને બધું બરાબર સમજાઈ ગયું, કેમ કે જેટલા પેટા વિભાગ વધારે પાડ્યા ને એટલા યાદ રહી ગયા. એટલે કઈ જગ્યાએ પેટા વિભાગ ક્યાં સેના છે એ બરાબર સમજાયું, એટલે તરત જ ચર્ચા કરવી હોય તો એ તૈયાર છે. એ બધું બરાબર સરસ રીતે થાય છે અને એને લોકો એમ માને છે કે આપણે ધર્મમાં છીએ. અત્યારે એટલા બધા સ્વાધ્યાય આવે છે અને બધા સ્વાધ્યાયકાર સ્વાધ્યાય કરાવે છે, પંડિતો પણ આવે છે અને સ્વાધ્યાય કરાવે છે, પણ બધા ભેદ પાડીને સૂક્ષ્મતાઓ બધી ખૂબ સમજાવે છે. પણ એ સમજાવ્યા પછીથી સ્વાધ્યાય પૂરો થાય છે તો બધા ઇમ્પ્રેશન એ લઈને જાય છે કે બરાબર આવી રીતે જ હોય, સૂક્ષ્મતા અમને સમજાઈ ગઈ. ભાઈ આવી સૂક્ષ્મતા તું અનંતકાળમાં અનંતવાર સમજો, પણ તે અભેદનું લક્ષ્ય નથી કર્યું અને અભેદનું ન લક્ષ્ય કર્યું એટલે તો રખડ્યો. જો પંડિતોમાં અને ગુરુદેવમાં આ ફેર છે. અત્યારે હજી આ લોકો સમજતા નથી કે ગુરુદેવે આ પ્રવચન આપ્યા પછી સમજતા નથી કે આવા ભેદ પાડીને શું કામ છે. ભાઈ તારે થોડીક ઓછી માહિતી હશે તો ચાલશે, પણ જે વસ્તુ અભેદ છે એને તું સુકરા ભેદ પાડી પાડી પાડીને વર્ષોથી શું કરાવી રહ્યો છે? જરાક તો વિચાર કર ભાઈ. આ તો સ્વાધ્યાયકાર આ જ કરી રહ્યા છે અત્યારે વર્તમાનમાં, એ જ ચાલે છે કે સમેટી શકતા નથી. કે આ જે સમજાયું એ તો તમને માત્ર સમજાવવા માટે ભેદ પાડીને સમજાવ્યું, વસ્તુનું સ્વરૂપ એમ નથી, મૂળ તો આમ જ છે, એવી વાત તો કોઈ છેલ્લે કરતું નથી. બરાબર છે ને? આવું થાય છે. ગુરુદેવ આ વાત કરે છે, દરેક દરેક પ્રવચનમાં ગુરુદેવે આ વાત કરી છે. ગમે તેટલા સૂક્ષ્મતાથી ભેદ પાડીને ગુરુદેવે સમજાવ્યું હશે પણ વસ્તુના સ્વરૂપને તો એમને અખંડ અભેદ કહ્યું છે. ક્યાં દ્રષ્ટિ કરવી એ દ્રષ્ટિનો વિષય તો દરેક પ્રવચનમાં એમને સમજાયો છે. દરેક પ્રવચનમાં એમ કહ્યું છે કે તું ધ્રુવનું લક્ષ્ય કર, તારા જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં વાળી દે. આ બધી વાત તો દરેક વખતે કરી છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તને એનો અનુભવ થશે, આ તો દરેક વખતે કહ્યું છે. તું આમ કર એ તો કહ્યું છે, પણ એમાંનું કાંઈ કરતા નથી ને ભેદ પાડીને સમજાવે ને એમ માને અમને સમજણ પડી ગઈ છે. એટલે આ અહીંયા જે અભેદ ફરી પાછું જે કર્યું છે એ રીતે આ ગાથા આ કળશ બહુ મહત્વનો છે. તમે બરાબર સમજો, ગુણ છે તો ગુણ જેમ છે તેમ સમજશો તો મહાત્મા આવશે. પણ પછી એને એમ ગુણ ગુણ કરીને જુદા પાડી નાખ્યા, તમારા મગજમાં કાયમ માટે અનંત ગુણ જ રહી ગયા તો તમને નહીં પ્રાપ્ત થાય. અનંત ગુણને હવે છોડી દો, એને અનંત ગુણના સ્થાને એમ કહો કે ભગવાન આત્માનો એવો સ્વભાવ છે કે જેની અંદર એવા એવા લક્ષણો, અનંત લક્ષણો એક રૂપે સમાયા છે, તો સહેલું થશે. અહીંયા આગળ આચાર્ય ભગવાને થોડી ગદ્ય રૂપે ટીકા જે લખી છે એ પણ આપણે લઈએ. આ કળશ અહીંયા 270 પૂરો થયો ત્યાર પછીથી આચાર્ય ભગવાન અહીંયા કહે છે એ વાત પણ આપણે લઈએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાન હવે કહે છે અહીંયા કે હવે જ્ઞાની અખંડ આત્માનો આવો અનુભવ કરે છે એમ આચાર્ય ગદ્યમાં કહે છે. તો એમાં આચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાની શુદ્ધ નયનું આલંબન લઈ એમ અનુભવે છે કે હું મને અર્થાંત મારા શુદ્ધ આત્મ સ્વરૂપને નથી દ્રવ્યથી ખંડતો, એટલે કે ખંડિત કરતો, નથી ક્ષેત્રથી ખંડિત કરતો, નથી કાળથી ખંડિત કરતો, નથી ભાવથી ખંડિત કરતો, શુદ્ધ વિશુદ્ધ એક જ્ઞાન માત્ર ભાવ છું. શું કહ્યું અમૃતચંદ્રાચાર્ય ભગવાને કે હું મને અર્થાંત મારા શુદ્ધ આત્મ સ્વરૂપને દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી કે ભાવથી ખંડિત કરતો નથી, હું સુવિશુદ્ધ એક જ્ઞાન માત્ર ભાવ છું. અને એનો પંડિતજીએ ભાવાર્થ શું કર્યો છે કે શુદ્ધ નયથી જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી. શુદ્ધ નયથી જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી, માટે જ્ઞાની અભેદ જ્ઞાન સ્વરૂપ અનુભવમાં ભેદ કરતો નથી. જ્ઞાની અભેદ જ્ઞાન સ્વરૂપ અનુભવમાં ભેદ કરતો નથી. તો આનો વિસ્તાર આપણે બીજું ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો એ જ પાના ઉપર 247 પાના ઉપર અહીંયા કહે છે કે ન દ્રવ્યેણ ખંડયામી, ન ક્ષેત્રેણ ખંડયામી, ન કાલે ન ખંડયામી, ન ભાવે ન ખંડયામી, સુવિશુદ્ધ એકો જ્ઞાન માત્રો ભાવોસ્મી. આ ગદ્યમાં આચાર્ય ભગવાને ટીકા કરી અને એનો અર્થ પંડિતજીએ કર્યો. હવે ગુરુદેવે જે સમજાવે છે આપણે લઈએ. અહીંયા ગુરુદેવ શું કહે છે? ગુરુદેવ કહે છે કે શુદ્ધ નયનું આલંબન લઈ, પહેલી વાત તો ગુરુદેવે ત્યાં જ સમજાવી કે શુદ્ધ નયનું આલંબન લઈ એટલે શું. શુદ્ધ નયનું આલંબન લઈ એટલે શું કે શુદ્ધ નયના વિષયભૂત અભેદ એક શુદ્ધ ચૈતન્ય માત્ર નિજ વસ્તુનું આલંબન લઈ. કેમ કે અગાઉ આપણે સમયસારમાં એ વાત કરી ગયા છીએ કે શુદ્ધ નયનું આલંબન અથવા તો શુદ્ધ નય એ દ્રષ્ટિનો વિષય, એટલે એમાં દ્રષ્ટિનો વિષય શુદ્ધ નયનો વિષય છે, એ દ્રષ્ટિનો વિષય કહેવાનો આશય એમાં એ છે. શુદ્ધ નય દ્રષ્ટિનો વિષય બતાવો ત્યારે એમ કે શુદ્ધ નયનું આલંબન, એ શુદ્ધ નયનું આલંબન કહ્યું હોય એનો અર્થ જ એ થાય કે શુદ્ધ નયથી જે આત્માનું સ્વરૂપ છે તે દ્રષ્ટિનો વિષય. એટલે એમાં શુદ્ધ નયનું આલંબન કહો કે શુદ્ધ નયના વિષયનું આલંબન કહો, બંનેનો અર્થ એક જ છે. એટલે અહીંયા ફરીથી એ વાત ગુરુદેવે યાદ કરાવી છે કે શુદ્ધ નયનું આલંબન લઈ એટલે શું કે શુદ્ધ નયના વિષયભૂત અભેદ એક શુદ્ધ ચૈતન્ય માત્ર નિજ વસ્તુનું આલંબન લઈ જ્ઞાની એમ અનુભવે છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી હું મને ખંડતો નથી, એટલે કે ખંડિત કરતો નથી. દ્રવ્યથી જુદો, ક્ષેત્રથી જુદો, કાળથી જુદો અને ભાવથી જુદો એમ હું મને ખંડ ખંડ રૂપ અનુભવતો નથી. જુઓ કેટલું સરળ શબ્દમાં ગુરુદેવે સમજાવી દીધું. હું મને જુદો જુદો અનુભવું છું કે આ દ્રવ્યથી જુદો ને ક્ષેત્રથી જુદો ને કાળથી જુદો ને ભાવથી જુદો એમ જુદો જુદો અનુભવ એવું તો થતું જ નથી. જે અનુભવ થાય છે એમાં એવા તો કોઈ ભાગ પડતા નથી, એ ભાવ પ્રમાણેના એવા તો કઈ ભાગ પડતા નથી. દ્રવ્યમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું જ અભેદપણે સમાય છે. દ્રવ્યમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ ચારે વસ્તુ અભેદપણે સમાય છે અને એવો હું પોતાને અખંડ અનુભવું છું. દ્રવ્યથી શું, ક્ષેત્રથી શું, કાળથી શું, ભાવથી શું, હું તો આખી અખંડ એક વસ્તુને અનુભવું છું. વસ્તુમાં એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ. હવે જો કાળનો અર્થ અહીંયા અવસ્થા પણ થાય એટલે કેમ કે કાળમાં ખરેખર તો શું થાય છે તો કે જે પર્યાય છે એની સાથે સાપેક્ષપણે જે છે એ કાળની પર્યાય રહી છે. એટલે જ્યારે કાળની વાત આવે ત્યારે એ પર્યાયની વાત છે એટલે અહીંયા એ અવસ્થા સમજી લેવી. એટલે કે છે કે એનો કાળ અથવા તો એ અવસ્થા અને એના ભાવ. ગુરુદેવે ભાવ કહ્યું છે પણ અહીંયા સ્પષ્ટતા કરી છે કે એમાં ગુણ, કેમ કે ભાવ જે છે તે એના ગુણ પ્રમાણે હોય એટલે ગુણ એવી સ્પષ્ટતા અહીંયા કરી છે. એ જુદા જુદા છે એમ નથી. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ છે એ વસ્તુથી જુદા તો નથી ને. એટલે કે છે કે જુદા જુદા છે એમ છે જ નહીં, એમ છે જ નહીં. ગુરુદેવે એમાં એકાંત કર્યું છે, એમ છે જ નહીં જ મૂક્યો છે. કળશ ટીકામાં કેરીનું દ્રષ્ટાંત આપ્યું છે ને, રાજમલજીએ કળશ ટીકા લખી છે, એ રાજમલજીની કળશ ટીકાની અંદર એ દ્રષ્ટાંત ત્યાં આપવામાં આવ્યું છે. આ તો અમૃતચંદ્રાચાર્ય ભગવાનના જે કળશ છે એ કળશ અમૃત એ તો આખું સ્વતંત્ર પુસ્તક છે, તો શાસ્ત્ર છે, મહાન શાસ્ત્ર છે. અને એની પંડિત રાજમલજીએ જે ટીકા કરી છે તો એમાં કેરીનું દ્રષ્ટાંત આપ્યું છે. એટલે ગુરુદેવે એ વાત અહીંયા લીધી છે. કહે છે કે જેવી રીતે કેરીમાં કોઈ અંશ રેસા છે, કોઈ અંશ ફોતરું છે, કોઈ અંશ ગોટલી છે તથા કોઈ અંશ મીઠાશ રૂપે છે. કેરીની અંદર કોઈ અંશ રેસા છે, કોઈ ફોતરું છે, કોઈ ગોઠલી છે અને કોઈ અંશ મીઠાશ રૂપે છે. તો એ ચારેય અંશ જુદા જુદા છે. એ ચારેય અંશ છે તો જુદા જુદા, પણ આ ભેદથી જોઈએ તો એક કેરી જ છે. એટલે એ ત્યાં ઉદાહરણ તરીકે લીધું છે અને એ ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવ્યું છે. એટલે કહે છે કે એમ એક જીવ વસ્તુમાં કોઈ અંશ જીવ દ્રવ્ય છે, કોઈ અંશ જીવ ક્ષેત્ર છે, કોઈ અંશ જીવ કાળ છે અને કોઈ અંશ જીવ ભાવ છે. એમ ચાર જુદા જુદા છે, પણ એ જુદા વર્ણન કરીએ ત્યારે જુદા છે, સમજાવીએ ત્યારે જુદા છે, પણ વાસ્તવમાં તો જીવ દ્રવ્ય લઈએ તો એમાં તો કાંઈ જુદું પડતું નથી. એટલે ગુરુદેવ અહીંયા એમ કહે છે કે એ અંશ ચારે જુદે જુદા નથી. ગુરુદેવ અહીંયા સીધું જ લઈ લીધું. આપણે સમજીએ ત્યારે એને જુદા પાડીએ છીએ, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ. અસ્તિત્વની વાત કરીએ ત્યારે આપણે એમ જ કહીએ છીએ કે આત્માનું અસ્તિત્વ કઈ રીતે છે, તો કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી છે. સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પોતે છે, હોવા પણ છે અસ્થિ, અને પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિ. આ આપણે સમજતા આવ્યા છીએ એટલે એ વાત જલ્દી આપણને વિસરાય નહીં, એ ભૂલાય નહીં, એ તો રહે જ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ચાર તો છે જ. અહીંયા ગુરુદેવે કહ્યું કે એમ ચાર જુદા નથી. એટલે કોઈને એમ થાય કે ગુરુદેવ કેમ આમ કે છે, પણ ભાઈ જીવ વસ્તુ તો એક જ છે ને. એટલે એ એક વસ્તુ જે છે એને સમજવા માટે આપણે જેટલા ભેદ પાડ્યા એ બધા ભેદ એ વસ્તુથી જુદા તો નથી ને, એને વસ્તુને સમજાવવા માટે કહેવામાં આવ્યા છે ને. એટલે એક મૂળ આખી વસ્તુને જોઈએ તો એ પછી ભેદ તરફ લક્ષ જતું જ નથી. એટલે અહીંયા અભેદની દ્રષ્ટિ કરાવી છે એટલે ગુરુદેવે અહીંયા એમ સ્પષ્ટ કરી દીધું કે એ ચાર અંશ છે તો એમ ચાર જુદા જુદા નથી. એટલે કે કેરીમાં જે વાત કરી એ રીતે કે કેરી કહીએ એટલે માં બધું આવી જાય, ચારે આવી ગયા, એવી રીતે આમાં પણ એ જે છે તે જુદા છે એમ માનવું નહીં. જુદા જુદા જ્યાં સુધી માન્યા કરીએ, જ્યાં સુધી જુદા જુદા ગોખ્યા કરીએ, જુદા જુદા વિચાર્યા કરીએ, એવા ભેદ કર્યા કરીએ ત્યાં સુધી સ્વરૂપનું લક્ષ થશે જ નહીં, વિકલ્પ જ રહેશે. કેમકે ભેદ પડે એટલે વિકલ્પ તો રહેવાનો જ છે, પછી નિર્વિકલ્પ નહીં થવાય. એ તો એક અભેદ વસ્તુમાં ચાર જુદા ભાગ પડી ગયા એવું માનવામાં આવશે તો વિપરીતતા થશે. એવું માનશો તો શું થશે? વિપરીતતા. ગુરુદેવ કહે છે કે એવું માનતા વિપરીતતા થશે, અર્થાંત વસ્તુ જેવી અખંડ છે તેવી રહેશે નહીં. માટે શું કરવાનું? જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે એને શું કરવું જોઈએ, કેવી દ્રષ્ટિ રાખવી જોઈએ, એની વાત પણ ગુરુદેવે અહીંયા સમજાવી છે. કહે છે 248માં પાનાપુર અહીંયા બીજા પેરેગ્રાફમાં કે માટે આ પ્રકારે છે, કેરી એક સ્પર્શ રસ ગંધ વર્ણયુક્ત ઉદગળનો પિંડ છે. કેરી એક સ્પર્શ રસ ગંધ વર્ણયુક્ત ઉદગળનો પિંડ છે. કેરી પૂદગળનો પિંડ છે, એક પિંડ છે અને એમાં આ રસ સ્પર્શ ગંધ વર્ણ એ છે. તેથી સ્પર્શ માત્રથી વિચારતા એ જ કેરી છે, એ સ્પર્શ માત્ર છે. જે કેરી ને સ્પર્શથી વિચારીએ તો એને સ્પર્શ છે એટલે એ સ્પર્શ માત્ર છે. રસ માત્રથી વિચારતા એ જ કેરી રસ માત્ર છે. ગંધ માત્રથી વિચારતા એ જ કેરી ગંધ માત્ર છે. અને વર્ણથી વિચારતા એ જ કેરી વર્ણ માત્ર છે. તમે કઈ રીતે એની પર દ્રષ્ટિ કરો છો એ પ્રમાણે એની એ જ કેરી. બધી વખતે કેરી તો એ એક જ છે, પણ તમે ભેદ પાડીને જ્યારે એનું વર્ણન કરો છો ત્યારે તમને એ રીતે લાગે છે. એટલે કહેવાનો આશય એ છે તો કે કેરી તો કેરી એક જ છે, એટલે કે કેરી સ્વભાવથી એક રૂપ છે, અખંડ છે. તેને સ્પર્શથી જુઓ તોય કેરી, રસથી જુઓ તોય કેરી, ગંધથી જુઓ તોય કેરી અને વર્ણથી જુઓ તોય કેરી જ છે. સ્પર્શ રસ ગંધ વર્ણ કેરીથી જુદી ચીજ નથી. આ દ્રષ્ટાંતને પહેલા સમજાવ્યું. હવે કહે છે કે એમ જીવ દ્રવ્યને એક અખંડ વસ્તુને દ્રવ્યથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, ક્ષેત્રથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, કાળથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે અને ભાવથી જુઓ તોય તે ત્રિકાળી અખંડ વસ્તુ છે. એક અખંડ ચૈતન્ય વસ્તુ દ્રવ્યથી જુદી, ક્ષેત્રથી જુદી, કાળથી જુદી અને ભાવથી જુદી એમ છે નહીં. દ્રવ્ય જુઓ તો ક્ષેત્ર કાળ ભાવ છે. જો બીજી રીતે પણ પાછું સમજાવ્યું છે, અહીંયા કહે છે કે દ્રવ્ય જુઓ તો ક્ષેત્ર કાળ ભાવ છે, ક્ષેત્ર જુઓ તો દ્રવ્ય કાળ ભાવ છે. એટલે તમે એક જ દ્રષ્ટિ કરો તોય પેલા સાથે બીજા ત્રણ છે એમ કહેવું છે. અહીંયા સમજાવવું એમ છે કે તમે એને દ્રવ્ય તરીકે જુઓ તોય એ વખતે એને ક્ષેત્ર કાળ ને ભાવ છે, અને તમે ક્ષેત્ર અપેક્ષાથી જોતા હો તો એ વખતે એને દ્રવ્ય કાળ ભાવ છે, એટલે બીજા ત્રણ છે. અને કાળથી જુઓ તો એને દ્રવ્ય ક્ષેત્ર ભાવ છે, અને ભાવથી જુઓ તો એને દ્રવ્ય ક્ષેત્ર કાળ છે, એટલે બીજા ત્રણ તો છે જ. આપણે જેમ પેલા પાંચ સમવાયમાં કહીએ છીએ ને કે કોઈ એક સમવાયની મુખ્યતાથી કહેવામાં આવે તો એ વખતે બાકીના ચાર સમવાય તો છે જ, એટલે એ રીતે અહીંયા ગુરુદેવે આ વાત આપણને સમજાવી છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચારે અભેદ એક વસ્તુ છે. જ્ઞાની કહે છે સુવિશુદ્ધ એક જ્ઞાન માત્ર ભાવ હું છું, એક જ્ઞાન માત્ર ભાવ તે હું એમ કહેતા એમાં અભેદપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આવી ગયા. ચાર કાંઈ જુદા છે એમ છે નહીં. અને જે ભાવાર્થ હતો એ આ પ્રમાણે હતો. પંડિતજીએ એમ કહ્યું કે શુદ્ધ નહીંથી જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી. માટે જ્ઞાની અભેદ જ્ઞાન સ્વરૂપ અનુભવમાં ભેદ કરતો નથી. આનો વિસ્તાર ગુરુદેવે કરી દીધો છે, છતાંય આપણે એક પેરેગ્રાફ લઈએ. બહુ સરસ રીતે ગુરુદેવે માં કહ્યું છે કે એક વસ્તુને દ્રવ્ય કહો તોય એ, ક્ષેત્ર કહો તોય એ, કાળ કહો તોય એ અને ભાવ કહો તોય એ. જ્ઞાની પોતાની જ્ઞાન માત્ર વસ્તુને એક અભેદ પણ એ ગ્રહણ કરે છે, ખંડ ખંડ કરી જોતો અનુભવતો નથી. જ્ઞાની પોતાની જ્ઞાન માત્ર વસ્તુને એક અભેદપણે ગ્રહણ કરે છે, આપણે સ્વાધ્યાયમાં મુશ્કેલીઓ જાતે ઉભી કરીએ છીએ. આત્મા કહેતાની સાથે બધા દ્રવ્ય ગુણ પર્યાય બોલી જાય, અને અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા. હજી આત્મા આપણે બોલી રહીએ ત્યાં તો બધા આ બોલી નાખે, એટલે બધાને કેટલું બધું એ ઘોળાઈ ગયું છે. ભેદ ભેદરૂપ કલ્પના કેટલી બધી ઘર કરી ગઈ છે. એમ ક્યારેય એમ નથી થતું કે ભગવાન આત્મા એ અખંડ છે, અભેદ છે. તો બધું જાણી લીધું, હવે બધા આનંદ ગુણ ને બધી વાત જાણ્યા પછીથી પછી એ જયારે આત્માની વાત આવે ત્યારે સીધું એમ જ થઈ જાય કે દ્રવ્ય ગુણ પર્યાય, અને ગુણની વાત કરીને અનંત ગુણ, બસ આમ જ વાત થઈ જાય. તો પછી કેવી રીતે આત્મા પકડાશે? ઘણો અભ્યાસ કર્યો પણ છેવટે આપણે શું કર્યું? જે માહિતીરૂપ વાત હતી એને જ પકડીને બેસી રહ્યા, એટલે વિકલ્પમાં જ રહ્યા. જયારે ગુરુદેવ આપણને એમ કહે છે ભાઈ તું વિકલ્પને છોડ, અને તું જેનો અનુભવ કરવાનો છે એનું લક્ષ્ય કરે, તો વારંવાર કહે છે તે તો વાત કોઈ પકડતું નથી. મોટા ભાગે આજે અત્યારે વર્તમાનમાં કેટલા બધા લોકો આ જે ચર્ચાઓ કરે છે આ સમયસાર વગેરેની, અને ગુરુદેવના પ્રવચનને વચ્ચે નાખીને જે રીતે વાતો કરે છે, એમાં મેં તો કેટલા બધાને સાંભળ્યા, પણ એમાં બધા જ તમને સૂક્ષ્મતાથી ભેદરૂપ વાત કરશે, પણ એમાંથી કાંઈ અધ્યાત્મ કાઢતા નથી કે અભેદની વાત તો કોઈ કરતું નથી. ઉલટું બધાનું મન એમ જ થઈ જાય કે બધા ભેદમાં જ ચાલી જાય. કંઈ પણ વાતો એવું છે, એ તો ચોખ્ખી સ્પષ્ટ વાત કરી કે ભાઈ તું એક અભેદપણે ગ્રહણ કર, જ્ઞાન માત્ર વસ્તુને એક અભેદપણે ગ્રહણ કર. અને જ્ઞાનીઓ એમ જ કરે છે, જ્ઞાની પોતાની જ્ઞાન માત્ર વસ્તુને એક અભેદપણે ગ્રહણ કરે છે, ખંડ ખંડ કરી જોતો અનુભવતો નથી. જેને અનુભવવું છે એને તો તરત જ ખ્યાલ આવે કે હું શું કરી રહ્યો છું, હું તો વિકલ્પમાં ચાલ્યો ગયો. વિકલ્પમાં ચાલ્યા જવાથી કાંઈ ધર્મ થશે નહીં, વ્યવહાર થઈ ગયો તો બધો વ્યવહાર થઈ જશે. વસ્તુ દ્રવ્ય કહો તોય એ દ્રવ્ય, ક્ષેત્ર કહો તોય અસંખ્યાત પ્રદેશી એ દ્રવ્ય, કાળ કહો તોય એ ત્રિકાળી દ્રવ્ય, અને ભાવ કહો તોય એ જ્ઞાન માત્ર દ્રવ્ય. એ દ્રવ્ય 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 જ છે, બીજું કાંઈ નથી. એમ ચારેથી જોતા જ્ઞાની અભેદ એક નિર્વિકલ્પ વસ્તુ માત્ર જ દેખે છે, અંતરદ્રષ્ટિમાં ભેદ નથી. એમાં તો એકલો અભેદનો જ અનુભવ છે. જો આ સ્પષ્ટ કરી પાછું, એમાં તો એકલો અભેદનો જ અનુભવ છે, એટલે આ ગુરુદેવ પોતાના અનુભવની વાત અહીંયા કાંકીને કહે છે. અંતરદ્રષ્ટિમાં ભેદ નથી, એમાં તો એકલો અભેદનો જ અનુભવ છે. આવી વાત સમજાણું કાંઈ, બહુ સૂક્ષ્મ વાત છે. આપણે ઘણી વખત છે ને ઉતાવળ કરીને બીજી બધી વાતોને પકડીએ, સૂક્ષ્મ વાતોને પકડીએ, પણ આવી મૂળ વાતને આપણે છોડી દઈએ છીએ. કે અહીંયા છેલ્લી લીટીમાં જે એક કહ્યું ને કે અંતરદ્રષ્ટિમાં ભેદ નથી, એમાં તો એકલો અભેદનો જ અનુભવ છે. હવે આ કઈ રીતે કહ્યું હશે? અનુભવ્યા વગર કહ્યું હશે? પોતે અનુભવ્યું છે એટલે તો કહે છે. તો આ વાત આપણે બુક પકડતા નથી. ગુરુદેવના વાક્યોમાં સમજવાનું છે. ઘણી વખત ગુરુદેવ બોલતા બોલતા અંદરમાં ચાલ્યા જતા, મુનિની તો શું વાત કરવી કરીને આમ ક્યાંય એ તો પહોંચી જતા હતા. એટલે આવી કેટલીક વાતો છે કે જેને આપણે પકડતા નથી. હવે ઘણા સ્વાધ્યાય થયા, હવે આપણે એ પકડવાની જરૂર છે કે ગુરુદેવ આપણને કઈ રીતે સમ્યક દર્શન તરફ લઈ જઈ રહ્યા છે. એવી ઘણી વાત આવે છે ને, એમાં 47 શક્તિના સ્વાધ્યાયની અંદર ઘણી એવી વાતો આવી, ઘણા બહુ ભાવ વિભોર થઈ ગયા, અને કેટલા બધા લોકોએ મારી સાથે એ વિશે ચર્ચાઓ કરી. ઇન્ડિયાથી પણ ઘણા લોકોએ એ વિશે ચર્ચા કરી કે આ શક્તિનો અધિકાર તો બહુ અદભુત છે, કે ઘણી બધી સ્પષ્ટતાઓ થઈ ગઈ. હવે સમજાય છે કે આખું સમયસાર કર્યું, પણ એના પછી જે આ શક્તિનો અધિકાર આવ્યો ત્યારે એમ લાગ્યું કે ઓહો, આપણે તો કાંઈ નહોતું જાણતા એમ, હવે બધું સમજાયું એમ. આવું તો કેટલા લોકો સાથે ચર્ચામાં આવ્યું. ગુરુદેવે એમાં બહુ ઉઘાડ કર્યો, શક્તિના અધિકારની અંદર ઘણો ઉઘાડ કર્યો છે, ઘણી બધી વાતો એવી સ્પષ્ટ કરી છે. તો આ રીતે આ નાની ટીકા અને એનો ભાવાર્થ, જે ગદ્ય ટીકા અને એનો ભાવાર્થ હતો એ અહીંયા પૂરો થયો. હવે જ્ઞાન માત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, જ્ઞાન માત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું જ્ઞેય છે, અને પોતે જ પોતાનો જ્ઞાતા છે, એવા અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, કળશ 271. ય અયમ જ્ઞાન માત્ર ભાવ અહમ અસ્મિ જ્ઞેયો જ્ઞેય જ્ઞાન માત્ર સ ન એવ જ્ઞેયો જ્ઞેય જ્ઞાન કલ્લોલ વલ્ગન જ્ઞાન જ્ઞેય જ્ઞાતૃદ્વસ્તુ માત્ર કળક 271 ના અર્થમાં અહીંયા કહે છે કે ય અયમ જ્ઞાન માત્ર ભાવ અહમ અસ્મિ સ જ્ઞેય જ્ઞાન માત્ર એવ ન જ્ઞેય જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવો. શું કહ્યું છે કે જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવો, એટલે કે માત્ર જ્ઞાન જ છે એમ ન જાણવું. પેલા એમ કહ્યું કે જ્ઞાન માત્ર ભાવ એ જ આત્મા છે, અનેકાંતની શરૂઆત કરી ત્યારે પણ એમ સમજાયું, અને હવે ફરીથી અહીંયા બીજી અપેક્ષા સમજાવી છે. અને એ વસ્તુ જયારે સમજમાં આવશે ત્યારે લાગશે બધાને કે આ તો અદભુત વાત, આપણે આવો તો વિચાર જ નહોતો કર્યો. આ જ્ઞાન માત્ર ભાવ હું છું, ત્યાં સુધી તો બધાને બરાબર કે આ જ્ઞાન માત્ર ભાવ હું છું, પણ અહીંયા એમ કે છે કે એ જ્ઞેયો ના જ્ઞાન માત્ર જ ન જાણવું, એટલે કે જ્ઞેયોને જાણવા વાળું જ્ઞાન છે એટલું જ ન સમજવું. પોતે જ્ઞાન સ્વભાવી છે એટલે જ્ઞાન કરે છે, એટલે આત્મા એટલે જ્ઞાન, એવી વાત આપણે કરીએ છીએ, એ બધું બરાબર. અને એ સ્વ પર પ્રકાશક છે, બધાને જાણે છે, એટલે કે જ્ઞાન માત્ર થયો. પણ અહીંયા એમ નથી કેવું, એની ના પાડે છે. અહીંયા એમ કે છે કે એ જ્ઞાન માત્ર હું છું, તો એ કઈ જ્ઞેયોના જ્ઞાન માત્ર ન સમજવો, એ જ્ઞેયોને જાણવા વાળો જ્ઞાન કરવા વાળો એટલો ન સમજવો. એ તો એ જ્ઞાન માત્ર કહેતા એમાં તો ઘણું આવી જાય છે. એ તો અનંત ગુણનો સ્વામી એવું એનું સ્વરૂપ છે, એટલે કે જે આત્મા છે એ કઈ જ્ઞાન માત્ર કહેતા એ જ્ઞેયોનું જ્ઞાન કરવા વાળો જ છે એમ ન સમજવું, આખી દ્રષ્ટિ બદલાવી નાખે છે. કે હું જ્ઞાન માત્ર કરતો હતો, પણ એના કરતા આ તો કઈક વિશેષ વાત છે. જ્ઞાન માત્ર નહીં, એ જ બધું છે, એ બધું પૂર્ણ એ જ છે. બીજી રીતે આખી વાત લીધી છે, પણ આમાં બહુ ઊંડા ભાવ ભરેલા છે, બહુ સરસ આ કળશ છે. શું કે છે, શરૂઆત જ કેવી સરસ કરી છે અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવો. તો શું વધારે શું જાણવું કે છે અહીંયા, કે છે કે પરંતુ જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો રૂપે પરિણમતો તે જ્ઞાન જ્ઞેય જ્ઞાતામય વસ્તુ માત્ર જાણવો. વસ્તુ માત્ર એટલે એનો પછી અહીંયા ખુલાસો કર્યો છે કે અર્થાંત પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા એમ જ્ઞાન જ્ઞેય જ્ઞાતારૂપ ત્રણેય ભાવો સહિત વસ્તુ માત્ર જાણવો. માત્ર જ્ઞેયને જાણવાવાળો જ્ઞાન માત્ર ન જાણવો, એ પોતે જ જ્ઞાતા છે, એ પોતે જ જ્ઞેય છે ને એ પોતે જ જ્ઞાન છે. હવે એ ત્રણેય વસ્તુ જયારે પોતે હોય ત્યારે પછી એને પરની ક્યાં અપેક્ષા રહી. જેનું જ્ઞાન કરે છે એ પણ પોતે છે, જે જ્ઞાન થયું એ પણ પોતે, અને જ્ઞાન કરવા વાળો પણ પોતે, ત્રણેય ત્રણમાં એ પોતે જ રહ્યો છે, એટલે પરની તો કોઈ એમાં અપેક્ષા જ રહેતી નથી. તો બધું સહેલાઈથી બીજું બધું પર તો નીકળી ગયું. ગુરુદેવે પછી એ વાત બહુ સરસ આમાં તો સમજાવી છે. મૂળ કળશ જ એવો છે કે પછી એમાં એટલી બધી ડેપ્થ આવી જ જાય. આખી વસ્તુ જ એ રીતે લીધી છે. શું કે છે, ફરીથી એક વખત વાંચીએ આપણે, કે જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવો, પરંતુ એટલે કે જ્ઞેય જ્ઞાન કલ્લોલ વલ્ગન એટલે કે જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો રૂપે પરિણમતો તે જ્ઞાન જ્ઞેય જ્ઞાતૃમત વસ્તુ માત્ર જ્ઞેય જ્ઞાન જ્ઞેય જ્ઞાતામય વસ્તુ માત્ર જાણવો. અર્થાંત પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા એમ જ્ઞાન જ્ઞેય જ્ઞાતારૂપ ત્રણેય ભાવો સહિત વસ્તુ માત્ર જાણવો. ભાવાર્થમાં કહે છે પંડિતજી કહે છે કે જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. એ કેવો છે ભાવ? જાણવાપણે પરિણમે છે એ. જ્ઞાન માત્ર ભાવ એ શું છે? તો કે એ જાણવાપણે પરિણમે છે એવો છે, એટલે કે જાણન ક્રિયારૂપ છે. જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયારૂપ છે અને એવો જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. પોતે જ જ્ઞેયરૂપ છે. પોતે પહેલા તો એ વાત કરી કે એ માત્ર જ્ઞેય માત્ર કહેવાથી, માત્ર જ્ઞેયને જાણે, જ્ઞાન માત્ર કહેવાથી જ્ઞેયને જાણે એટલું જ નથી એ વાત લીધી, એટલે અહીંયા આ રીતે સમજાયું કે જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. હવે જ્ઞાન સ્વરૂપ તો કયો, પણ હવે એ જ્ઞેય છે એ વાત લેવી છે. એટલે કહે છે કે વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે, જ્ઞાનમાં પેસતા નથી. જ્ઞેયોના આકારની ઝળક જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેય આકારરૂપ દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ તરંગો છે. આ નીચે મુજબ જાણવો એ અહીંયા સમજાવ્યું. કઈ રીતે એને જ્ઞેય તરીકે જાણવો એની અહીંયા તો વાત કરે છે. કહે છે કે બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે અને એ બાહ્ય જ્ઞેયો જ્ઞાનમાં પેસતા નથી. જ્ઞેય જ્ઞાનથી જુદા જ રહે છે. પછી આપણે અરીસાના ઉદાહરણ દ્વારા એને વધારે સ્પષ્ટ કરીએ છીએ. પહેલા આ વાતને લઈ લઈએ કે એ જ્ઞેયોના આકારની ઝળક જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેય આકારરૂપ દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો, જ્ઞાનના જ તરંગો છે. જો અરીસાની સામે જે પદાર્થો છે તે એમાં પ્રતિબિંબિત થાય છે. હવે પ્રતિબિંબિત જે થાય છે તો એ પ્રતિબિંબિત શા માટે થાય છે? કે એ અરીસાની સ્વચ્છતા છે માટે પ્રતિબિંબિત થાય છે. અરીસાની એ સ્વચ્છતા છે માટે પ્રતિબિંબિત થાય છે. હવે એ સ્વચ્છતા એવી છે કે પ્રતિબિંબ જે પડે છે એટલા સ્પષ્ટ દેખાય છે કે જાણે એ અરીસો એ રૂપે ન થઈ ગયો એવું લાગે. એટલે સામે રહેલા પદાર્થો જે છે એ જાણે કે અરીસામાં આવી ગયા હોય, એટલે અરીસો એ પદાર્થોમય થઈ ગયો એવો લાગે. આખો અરીસો હોય તેમાં આપણને એમ જ લાગે કે આ જ છે, પણ વાસ્તવમાં કઈ અરીસો એ રૂપ થતો નથી. બહાર અગ્નિ છે તો કઈ અરીસો ગરમી રૂપે થતો નથી. બહાર બરફ છે તો અરીસો કઈ બરફ રૂપે ઠંડો થતો નથી. એમાંનું કાંઈ થતું નથી. પણ એ તો એની નિર્મળતા એવી છે, સ્વચ્છતા એવી છે કે એ જ્ઞેયો એમાં જેવા છે તેવા જ પ્રતિબિંબિત થાય છે. એટલે કે એ સ્વચ્છતા છે. એવી રીતે જ્ઞાનની એવી સ્વચ્છતા છે કે જેને કારણે જે જ્ઞેયો છે એ એમાં એવા પ્રતિબિંબિત થાય છે, એટલે એમ લાગે છે કે જ્ઞાન છે તે જ્ઞેય આકારે થયું. જ્ઞેય જે જેવું જ્ઞેય છે સામે એવા જ એમાં એ પ્રતિબિંબિત જ્ઞાનમાં થાય છે. જ્ઞાનમાં એવા જ જ્ઞેય બરાબર ઝળકે છે, એટલે એમ લાગે કે જ્ઞાન જ્ઞેય આકારે થયું. પણ ના, જ્ઞાન જ્ઞેય આકાર થતું નથી. જેમ અરીસો પેલા જે સામે રહેલા બિંબ છે એના આકારે થતો નથી. પ્રતિબિંબ માત્ર અંદર દેખાય છે પણ કાંઈ અરીસો એ રૂપ થઈ જતો નથી. એવી રીતે જ્ઞાન છે એ પણ જે જ્ઞેય એને દેખાય છે, જે જ્ઞેય જ્ઞાનમાં દેખાય છે એ જ્ઞેયના આકારે થતું નથી. એવું આપણને લાગે છે કે જ્ઞાન જ્ઞેય આકારે થયું, પણ વાસ્તવમાં જ્ઞાન જ્ઞાન આકારે જ રહે છે. જ્ઞાન જ્ઞાન આકારે જ રહે છે, જ્ઞેય આકાર થતું નથી. જ્ઞેય ગમે તે હોય, જ્ઞેય ગમે તે હોય, તો જો એ આકારે જ્ઞાન થઈ જતું હોય તો આત્માનો આવો શુદ્ધ સ્વભાવ રહી શકે જ નહીં, નિર્મળતા રહી શકે જ નહીં. એટલે એ તો પોતે પોતાનામાં જ રહે છે, તો જ્ઞાન આકારે જ રહ્યું છે, જ્ઞેય આકાર થતું જ નથી. શુભ ભાવ હોય અશુભ ભાવ હોય તો એને પણ જ્ઞાન તો જાણે. જ્યારે શુભ ભાવ કે અશુભ ભાવ થયો તે જ વખતે એને જાણવાવાળી જ્ઞાનની પર્યાય છે. તો એ જ્ઞાનની પર્યાયમાં શુભ ભાવ એને જણાયો, તે છતાંય એ પર્યાય એ શુભ ભાવ રૂપ થઈ જાય એમ નથી કે અશુભ ભાવ રૂપ થઈ જાય એમ નથી. એટલે પોતે એના રૂપ થઈ જતી નથી. હવે આ જે એની અંદર જે જ્ઞેય છે, પરજ્ઞેયો છે એ એમાં જણાયા, તો એવી જેમાં પરજ્ઞેયો ઝળકે છે એવી એ જ્ઞાનની પર્યાય જે છે એને જાણવા વાળું જ્ઞાન તો છે. જ્ઞાન આકારે જ રહે છે, અને પછી અહીંયા આગળ જે સમજાવવું છે એ છે કે એ જ્ઞેય એમાં ઝળકે છે એવી જે જ્ઞાનની પર્યાય છે એ પર્યાય સામે જ્ઞેય છે માટે થઈ છે એમ પણ નથી, પોતાના કારણે એ પર્યાય થઈ. તો એ પર્યાયને કલ્લોલ કહ્યું છે, તરંગ કહ્યા છે. સમજાય છે? શું કહ્યું? કે એ જ્ઞાનના જ તરંગો છે, કેમકે એ જ્ઞાન આકારે જ રહે છે, જ્ઞેય આકાર થતું નથી. તો જ્ઞાન આકારે રહી અને એમાં જે દેખાયું, શું દેખાયું? તો કે પર સંબંધીનું એમાં જ્ઞાન આવ્યું, એવી એવા એ તરંગ થાય, એટલે એને કલ્લોલો કહેવાય. કે જ્ઞાનના જ કલ્લોલો છે, એટલે જ્ઞાનના કલ્લોલો રૂપે જે થયું છે એને જ્ઞેય કહ્યું. હવે એ જ્ઞેય છે એ પણ પોતે જ છે ને, જ્ઞેય પણ એ પોતે જ છે. અહીંયા તો સાબિત એ કરવું છે કે જ્ઞેય રૂપ પોતે થાય છે એમ અહીંયા તો કહ્યું છે ને. બીજી વાત લેવી છે ને, આ પહેલા એને એ સમજાયું, પંડિતજી એ સમજાયું કે આ જે જ્ઞાન કરે છે ત્યારે જ્ઞેય આકારે એ થતું નથી, દેખાય જ્ઞેય આકારે થયું પણ એ તો જ્ઞાન આકારે જ રહે છે. અને એ જે દેખાયું છે જેના સંબંધીનું જ્ઞાન થયું છે તો એ જ્ઞાનના જ કલ્લોલો છે, એટલે કે જ્ઞાનના જ તરંગ છે. હવે આગળ લઈએ તો કહે છે કે તે જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. એટલે જ્ઞાન જે છે તે કોને જાણે છે? કે વર્તમાન જે પરને જાણવા વાળી જ્ઞાનની પર્યાય થઈ એનું જ્ઞાન થયું એ જ્ઞાન છે. બરાબર છે? આ રીતે પોતે જ પોતાથી જણાવા યોગ્ય હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞેય રૂપ છે. બરાબર, જ્ઞેય રૂપ સાબિત કર્યો. હવે આગળ કહે છે કે વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા છે. એમાં તો કઈ અઘરું નથી, સહેલું. આ પ્રમાણે જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણેય ભાવો યુક્ત સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ છે. અહીંયા સાબિત એ કરવું છે કે એ વસ્તુ છે, માત્ર જ્ઞેયોને જાણવા વાળો જ્ઞાતા એટલી વાત નથી, એ વસ્તુ છે. અને વસ્તુ કહ્યું તો વસ્તુની અંદર ત્રણેય ભાવ પડ્યા છે, એ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણેય વસ્તુ એમાં પડ્યા છે એવી એ વસ્તુ છે. આવો જ્ઞાન માત્ર ભાવ હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. આમાં ઘણી મહત્વની વાત તો એ છે, બીજી રીતે વિચાર કરીએ તો જ્ઞાન માત્ર એટલે કે માત્ર જ્ઞાન કરે એટલો જ કંઈ આત્મા નથી. એટલે આત્મા તો આપણે સર્વજ્ઞ સ્વભાવી આ બધું કહીએ પણ છતાંય જ્ઞાનની અપેક્ષાથી વાત કરીએ, પણ ખરેખર તો આત્મા તો શું છે કે અનંત ગુણનો સમૂહ જે કહીએ છીએ અને એના અનંત ગુણના જે લક્ષણો છે એ રૂપે જે છે તો એવો છે. એમાંથી ભાવ એ કાઢવાનો છે કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું કહીએ છતાંય અંદરમાં જ્ઞાયક કહેતા ખાલી જ્ઞાન કરે એટલો નહીં, એનાથી કાંઈ ઘણો વિશેષ છે. એટલે એના ઉપરથી એક વિચાર આજે આવ્યો, આ જ્યારે સ્વાધ્યાય કરતી વખતે સવારે નથી કહો, આ તો વાત ગુરુદેવે જે કહ્યું કે આત્માનું ઓમકાર સ્વરૂપ છે, એ ઓમકાર સ્વરૂપમાં તો હું જ્ઞાન સ્વરૂપ છું એટલો આપણે અર્થ કરતા હતા, પણ જ્ઞાન સ્વરૂપ એટલું નહીં, ઓમકાર સ્વરૂપ કહેતા તો એ અનંત ગુણ સ્વરૂપ છું એવો ભાવ આવી જાય છે, જે ગુરુદેવ હંમેશા કહેતા હતા કે આત્મા ઓમકાર સ્વરૂપ છે. અને એટલે તો ગુરુદેવ હંમેશા બધાને ઓમ લખી આપતા હતા, અને ગુરુદેવને ઓમનું કેટલું બધું હતું, કેટલું મહત્વ હતું ઓમનું. તો ત્યારે ઓમકાર સ્વરૂપ કહે એટલે જ્ઞાન સ્વરૂપ ને ઓમકાર સ્વરૂપ એક જ છે, આવું પણ ગુરુદેવે સમજાવ્યું છે. પણ હવે અંદરથી વધારે ભાવ એ નીકળે છે કે ઓમકાર સ્વરૂપ કહેતા જ્ઞાન સ્વરૂપથી વિશેષ અનંત ગુણ સ્વરૂપ છું એવો એમાં તો ભાવ ભરેલો છે. એટલે જ્યારે આપણે પોતાના સ્વરૂપનો વિચાર કરતા હોય ત્યારે સહેલું કરવું હોય તો બધા ભેદને છોડી અને માત્ર હું ઓમ છું, હું ઓમકાર સ્વરૂપ છું જો એવું સ્વીકારી લઈએ તો બહુ સહેલું થઈ જાય. આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી આવતી વખતે સમજીશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી जयते प्रणम पदते।